नमो अर्हंताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो वज्जायाणं, नमो लोए त्रिकाणवर्ती सौसाहुण मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलं सर्वमंगल्यमांगल्यं सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणं जैनं जयतु शासनम्।
त्रिलोकीनाथ सर्वज्ञ भगवान की ओम ध्वनि जे सर्वज्ञ भगवान की ओम ध्वनि हितोपदेशी होय छे एज ओम ध्वनि ने पूज्यपाद स्वामीए मां विदेह में प्रत्यक्ष जईने सर्वज्ञ भगवानी ओम ध्वनि प्रत्यक्ष स्वादन करू छे एवो उल्लेख समाधि तंत्र प्रस्तावना अंदर में आवे छे। कुनकुन भगवान की बात गुरुदेव मेड़ा पछी प्रचलित छे कि कुनकुन भगवान महाविदेह में सिमंदर परमात्मा की दिव्य ध्वनि आठ दिवस सुधी प्रत्यक्ष सांभळी पोताना शुद्धात्मा साथे अनुसंधान कर्युं अने फरीने भरतक्षेत्र में आवीने पंच परमागमोनी रचनाओ करी एवी ज एक अद्भुत घटना पूज्यपाद स्वामी साथे पण थई। एमने पण सर्वज्ञ भगवाननो विरह लागता विदेह क्षेत्रनी अंदर में जईने साक्षात सर्वज्ञ भगवानी ओम ध्वनि सांभळी अंतर में निज अनुभूति तो हती ज स्थिरता तो हती ज पण ज्ञाननी विशेष निर्मळताना अर्थे जे कई सर्वज्ञ भगवानी दिव्य ध्वनि में आयु एमाथी एमणे जगतना सर्वजीवोनो हित केम थाय अने सर्वज्ञ भगवानी दिव्य ध्वनिमांथी अमृतमय खरता सिद्धांतों जे आ काळनी अंदर में पूज्य गुरुदेवश्री द्वारा उद्घाटित थया बरक्षेत्रनी अंदर में आ काळना बीजा महावीर एवा पूज्य गुरुदेवश्री जेमणे त्रण त्रण सर्वज्ञ भगवानोना हृदय खोला भूतकाळना महावीर परमात्मा शू फरमावता था वर्तमाननी अंदर में सिमंदर परमात्मा शू फरमावी रह्या छे अने भावीनी अंदर में महापद्म જે ભાવિના તીર્થંકર થશે એ શું ફરમાવશે એમ કહીને ગુરુદેવે પોતાની પણ ભાવિની દિવ્ય ધ્વનિ કેવી છૂટશે એનો પણ ભરતક્ષેત્રની અંદરમાં આપણને સાક્ષાત અનુભવ કરાયો. આ ઇષ્ટોપદેશ પૂજ્યપાદ સ્વામી દ્વારા વિરચિત થયેલું છે, જેમાં ગુરુદેવે આજના મંગલમય પ્રવચનની શરૂઆત કરતા જેમ કીધું કે એમણે જગતના હિત માટે આ શાસ્ત્ર બનાવ્યું છે. સર્વજ્ઞ ભગવાન હિતોપદેશી છે, એનો ઉપદેશ આત્મસાત કરીને એ આચાર્ય ભગવંતને પણ જગતના જીવો પ્રત્યે નિષ્કારણ કરુણા થઈ છે. એ કરુણાવશ આ હિતકારી શાસ્ત્ર જેનું નામ ઇષ્ટોપદેશ છે, એટલે કે ઉપદેશ એવો હોવો જોઈએ કે જે ઇષ્ટ હોય, ઉપદેશ એવો હોવો જોઈએ કે જે પોતાના વિતરાગી સ્વભાવ તરફ લઈ જવો જોઈએ, એવી અદભુત વાત આ ઇષ્ટોપદેશ નામના શાસ્ત્રની અંદરમાં આચાર્ય ભગવાને કરી. આજનું ગુરુદેવશ્રીનું આખું પ્રવચનનો જો વિચાર કરવામાં આવે તો ગુરુદેવે જીનાગમનો એક મહા સિદ્ધાંત આજે આપણને આ એક પ્રવચનની અંદરમાં ખોલીને બતાવ્યો. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, પણ વાણીની અંદરમાં એવી સરળતા કે બધા જ ચાલતા લૌકિકના દ્રષ્ટાંતો આપ્યા, પણ એમને દ્રષ્ટાંત આપવા નહોતા, એમને તો સિદ્ધાંત સમજાવવો છે. એટલે આચાર્ય ભગવાન જે રીતે ટીકા રચી છે, ગુરુદેવશ્રી પણ એમની સાથે સાથે ચાલે છે અને ચાલતા ચાલતા એમના મૂળભૂત હૃદયને ખોલતા જાય છે કે આ બધી જે વાતો છે ને એ તો બધી વ્યવહારની છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈક કરે, પૂર્વે પોતે કંઈક કોઈકની સાથે દુર્વ્યવહાર કર્યો હોય તો ભવિષ્યની અંદરમાં એને એવા પરિણામ ભોગવવા પડે, આ બધી વાતો છે ને એ બધી વ્યવહારની છે. હવે જો ન્યાયલક્ષ આપણું જો ન જાય તો અનાદિની જે વિપરીત માન્યતા છે ને એ સાંભળીને દ્રઢ થઈ જાય. એટલે ગુરુદેવને પણ બહુ તાપીને ગરજવાન થઈને સાંભળવા જેવા છે કે પ્રભુ આપ આ પ્રવચનમાં શું ફરમાવવા માંગો છો, કે સર્વજ્ઞ ભગવાનનો એક મહામૂલ્ય સિદ્ધાંત એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, એ સિદ્ધાંતને અંદરમાં આત્મસાત કરીને પછી જીનાગમના જેટલા પણ વ્યવહારનયના વચનો આવે એને જેમ છે તેમ જાણી, એ માત્ર જાણવા લાયક છે પણ આદરવા લાયક નથી એવું શ્રદ્ધાન કરવું, એનું નામ વ્યવહારનયનું જ્ઞાન કર્યું. ખૂબ અદભુત વાત. આપણે ગુરુદેવના જ શબ્દોની અંદરમાં આ ગાથાની અંદરમાં જે ગુરુદેવને ભાવ બતાવો છે એનો વિચાર કરીએ. 122 નંબરનું પેજ છે. આમ તો ગુરુદેવને એક ખાસિયત છે કે ગુરુદેવ હંમેશા કોઈ પણ વ્યવહારના વચનો આવે પણ ગુરુદેવની શરૂઆત હંમેશા સ્વભાવથી થાય, એની એક નજર આપણે અહીંયા 121 નંબરના શરૂઆતના પ્રવચનના પહેલા પેરેગ્રાફની અંદરમાં ઉપર બધી પેલી વાત ચાલુ કરી, શરીરાદિ પદાર્થ તુમારે સ્વરૂપ હોતે ઇત્યાદિ. હવે એમાં પણ જો ગુરુદેવે વાતને કેવી રીતે ખોલીને આગળ વયા ગયા એ પહેલા પેરેગ્રાફની અંદરમાં 8મી લાઇન છે. તું તો જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપ છો તેને ભૂલીને. તું તો એટલે કે આપણે તો એટલે કે હું તો જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપ છું એમ ભૂલીને. એટલે કે શરીરાદી પરદ્રવ્યને મારા માનવાનો પ્રસંગ બને ક્યારે? કે સર્વપ્રથમ પોતાના શુદ્ધ સ્વરૂપને ભૂલે તો વાત ન્યા ગુરુદેવને સમજાવી છે કે તું ભૂલો શું છે, તે શું કામ કર્યું છે એ નથી બતાવવું, ચાર ગતિનું પરિભ્રમણ કેવી રીતે કર્યું છે એ નથી બતાવવું, અનાદિકાળથી આ રખડપટ્ટી જે ચાલે છે એનું મૂળ કારણ શું છે કે જીનાગમ છે, વ્યવહાર નયના વચનો ઠામ ઠામ ભરેલા છે, પણ એમાંથી મૂળ વસ્તુ, સ્વાભાવિક વસ્તુ જે છે કે જે પોતાને ભૂલી ગયો છે, પણ પોતે કેવો છે? કે જ્ઞાનાનંદ છે, શુદ્ધ છે, આવું મારું સ્વરૂપ છે. એટલે ગુરુદેવની આ ખાસિયત છે કે વાત જીનાગમની કોઈ પણ ચાલતી હોય પણ ગુરુદેવ તો જાણે સ્વભાવમાં બેસીને વાતને ખોલતા હોય તો પહેલી નજર એની સ્વભાવ ઉપર જઈ અને પછી આચાર્ય ભગવાનને જ્યાં જેમ લઈ જવા છે ત્યાં સાથે લઈ જાય, પણ મૂળભૂત વાત આચાર્ય ભગવાનના હૃદયમાં જે ધરબાયેલી છે એ પહેલા ખોલી દે કે પ્રભુ આ પરદ્રવ્યને તારા માનવાનો પ્રસંગ ક્યારે આવે, કે પ્રભુ હું મારા જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપને ભૂલું ત્યારે આ પરદ્રવ્ય જે મારા જ્ઞાનની સ્વતામાં જણાય છે એ જણાતા એ મારા. તો હવે પ્રશ્ન એ છે કે જ્યારે પરદ્રવ્યને મારા માનીએ ત્યારે એકત્વ પરદ્રવ્યમાં થાય કે એ સમયે એકત્વ એવી જાણનારી જ્ઞાનની પર્યાયમાં હોય? આ શરીર મારું છે એવી જે માન્યતા ઊભી થાય તો એ શરીરમાં થાય કે એવા જાણનારા જ્ઞાનમાં થાય? બસ વાત કડની છે, વાત બળની નથી. એટલે પૂજ્ય માતાજી ફરમાવે છે કે આ કડનું કામ છે. એટલે ગુરુદેવ વારંવાર આપણને એમ ઉપદેશ આપે કે પ્રભુ તું ધીરો થા, આ ધીરાના કામ છે. કે પ્રભુ શું ધીરું થવું? કે દરેક વાતનો ઊંડાણથી વિચાર કરવો, સામેવાળા જીવના વર્તમાન જે અભિપ્રાય હશે વાત એવી રીતે આચાર્ય ભગવાન સમજાવશે, પણ એ આચાર્ય ભગવાનનો અભિપ્રાય નથી, એ તો એ જીવ જ્યાં ઊભો છે જ્ઞાતિ અને સ્વભાવમાં લાવવો છે, એટલે એમને હળવે હળવે લઈ આવવાની આચાર્ય ભગવાનની નિષ્કારણ કરુણા છે, એ અભિપ્રાય આચાર્યનો નથી. હવે જો એ આચાર્યનો નથી અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, આ મહાસિદ્ધાંત છે, એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે પરિણમતું નથી, આ મહાસિદ્ધાંત છે, તો પ્રભુ આ સિદ્ધાંતને લક્ષ્યમાં રાખીને આ વાત સમજવી હોય તો કેવી રીતે સમજવી? કે અજ્ઞાનમાં પર સાથે એકત્વ થાય એનું નામ અજ્ઞાન છે? કે આ મારું એકત્વ મારા જ્ઞાન સ્વભાવ સાથે છે એવું જેને જ્ઞાન નથી એનું નામ અજ્ઞાન છે? અજ્ઞાન શું ચીજ છે? આ વર્તમાનમાં હું જ્ઞાનાનંદ સ્વરૂપી શુદ્ધ પરમાત્મા છું, હું જાણનાર દેખનાર અવિનાશી તત્વ છું, જે ગુરુદેવે આમાં લીધું કે ભગવાન આત્મા તો કહે છે કે તારું જાણપણું, જાણવું દેખવું તારો ઉપયોગ લક્ષણ છે. એટલે આપણું લક્ષણ જ જાણવું દેખવું છે. હવે જો મારું લક્ષણ જાણવું દેખવું હોય તો મારું એકત્વ નિયમથી જાણવા દેખવાના પરિણામ સાથે જ હોય, અને એ જ્ઞાનના પરિણામની સ્વચ્છતા એવી છે કે જેની અંદરમાં લોકાલોકના પદાર્થો પ્રતિબિંબિત થાય છે, પણ એ ઝડપતા પદાર્થોમાં એકત્વ થતું નથી. એકત્વ તો એ સમયે એ સંબંધીના જ્ઞાનમાં છે. બસ વાત આટલી છે, કડનું કામ આટલું છે, ધીરા પડવાનું કામ આટલું છે કે પ્રભુ આપ બતાવો તો છો અને એક સાથે આપ એમ પણ ફરમાવો છો કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે પરિણમે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે પરિણમે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં, તો સાહેબ આ અજ્ઞાન થવાનું કારણ શું છે? તો આ એક વાતનો ગુરુદેવનો ખુલાસો છે કે તું જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપ છો તેને ભૂલીને. તો મારે સમ્યક જ્ઞાન માટે શું જરૂર પડી હવે? કે હું જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપ છું એવું જ્ઞાન કરું તો સમ્યક જ્ઞાન છે. એમાં મારે શરીર સાથેની એકત્વ બુદ્ધિ તોડવાની નથી, પરદ્રવ્ય સાથેની એકત્વ બુદ્ધિ તોડવાની નથી, કેમ કે જ્ઞાનમાં પર સાથે એકત્વ બુદ્ધિ થઈ જ નથી. ન્યા તો થઈ છે ભ્રમણા, અને એ ભ્રમણા જેમાં થઈ છે એ જ્ઞાનની પર્યાય છે. અને એ જ્ઞાનની પર્યાયમાં શું ભ્રમણા ઉત્પન્ન થઈ અને ક્યારે ઉત્પન્ન થઈ કે મેં મારી જાતને જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપી ન જાણ્યું ત્યારે આ શરીર આદિ પરદ્રવ્યોને મારા જાણવાનો પ્રસંગ આવ્યો ને? તો વાત તો ગુરુદેવ કહે છે કે પોતાના જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપ જે છે પોતે એને ભૂલીને. એક વાત, હવે આપણે આખા ગુરુદેવના પ્રવચનમાંથી જો ટોટલ કરવું હોય તો બાકીની બધી વાતને હમણાં આપણે ગૌણ રાખીએ, ડિપોઝિટ કરીએ. ગુરુદેવ આખા પ્રવચનમાં આખો સ્વભાવ કેવી રીતે બતાવી દીધો, તો પહેલી વાત અહીંયાથી આપણે આટલી વિચાર કરીએ આ 121 નંબરના પેજમાં કે તું તો જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપ છો. એક વાત, એટલે આપણી ત્રિકાળ હયાતી જે છે, આપણો મૂળ સ્વભાવ જે છે એ તો આ છે. હવે એને ભૂલીને, પછી ભૂલીને તો આ ઘણું બધી ઘટનાઓ ઘટી છે, પણ એ બધી ઘટનાઓને હમણાં આપણે ભૂલી જાય એને ગૌણ કરીએ કે સાહેબ હું જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપ છું. આ એક વાત. 122 નંબરમાં ત્રીજા પેરેગ્રાફની અંદરમાં છઠ્ઠી લાઈન છે, પ્રભુ તું તો જ્ઞાનાનંદ સ્વરૂપ, જ્ઞાન ચૈતન્યનો સૂર્ય આત્મા છે અને અનાકુળ આનંદની મૂર્તિ આત્મા છે. ભગવાન તો કહે છે કે તારું જાણપણું, જાણવું દેખવું તારો ઉપયોગ લક્ષણ છે, એ તારો આત્મા છે. એટલે પહેલા હું શુદ્ધ જ્ઞાનાનંદ છું, એક વાત, છું તો મારું લક્ષણ શું છે, બે વાત. હવે જો આપણે આટલી જ વાતમાં રમણતા કરીએ તો અજ્ઞાન ઊભું નહીં થાય, ટાળવાની વાત તો પછી છે. અહીંયા તો સ્વભાવની અંદરમાં જ રમણતા કરતા અજ્ઞાનની ઉત્પત્તિ જ નથી થતી એને ગુરુદેવશ્રી એમ કહે છે કે અજ્ઞાનનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. છે અને એનો નાશ કરે છે એમ નહીં, એ નાશ કરવાનો ઉપાય નથી. એટલે કે અજ્ઞાનને પહેલા જીવંત રાખવું અને પછી એનો ઉપાય કરવો કે હવે આનો નાશ કરવો છે, એ આ માર્ગની વ્યવસ્થા નથી. એ પોતાના નિજ શુદ્ધ સ્વભાવને સમજે, એમાં પોતાનો ત્રિકાળ સ્વભાવ અને આપણું વર્તમાન લક્ષણ, કે લક્ષણ મારું શું છે, કે હું એક જાણનાર તત્વ તો છું, ત્રિકાળ જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપ વસ્તુ તો છું, પણ પ્રભુ મારું લક્ષણ શું છે? તો ગુરુદેવ કહે છે કે આચાર્ય ભગવાન, એટલે કે ભગવાન તો એમ કહે છે કે જાણવું દેખવું તારો ઉપયોગ લક્ષણ છે, એ તારો આત્મા છે. એનો મતલબ એ હું આત્મા છું, કે જે આત્માની અંદરમાં માત્ર જાણવા દેખવાનો વેપાર ચાલે છે બસ એટલો હું છું. હવે જાણવા દેખવાના વેપારની અંદરમાં જગતના અનંત જ્ઞેયો, એ જ્ઞાનના પરિણમનની અંદરમાં, એ જ્ઞાનની સ્વચ્છતાની અંદરમાં જગતના પદાર્થો એ જે એના સ્વભાવે પરિણમે છે એ આપણી જ્ઞાનની પર્યાયમાં જણાય છે. તેથી જ્ઞાનમાં અજ્ઞાન નથી થતું, પરને જાણવાથી જ્ઞાન અજ્ઞાન રૂપે પરિણમતું નથી. પરને જાણતા દુઃખ થઈ જાય છે એવી જ્ઞાનની વ્યવસ્થા નથી, એ બધી અજ્ઞાનની વ્યવસ્થાઓ છે. એ તો પોતાના શુદ્ધ સ્વરૂપને ભૂલે છે ત્યારે દુઃખની દશાને વેદે છે, અને પોતાના શુદ્ધ સ્વભાવને જ્યારે યાદ કરે છે એટલે કે એમાં લક્ષ કરે છે તો અતિન્દ્રિય આનંદને ભોગવે છે. એટલે આપણી જે સ્વાભાવિક મર્યાદા જે છે સુખ દુઃખની, એ આટલી જ છે. એટલે મારા અલક્ષે હું દુઃખને વેદું અને મારા લક્ષે હું સુખને વેદું. જગત સાથે મારે કોઈ સંબંધ નથી. જગત એની સત્તાની અંદરમાં સત છે, એની સત્તાની અંદરમાં એનું હોવાપણું છે, એ પણ દ્રવ્ય ગુણ પર્યાય સહિત જગતનું એક તત્વ છે, એનો કરતા ધરતા એનું દ્રવ્ય છે. મારા પરિણામની અંદરમાં જે કાંઈ વ્યવસ્થા છે એનો કરતા ધરતા હું છું. બસ આટલી બે દ્રવ્યોની જુદાઈ. એકમાત્ર પોતાના પૂરણ વિતરાક સ્વભાવને સમજતા બીજા દ્રવ્યથી જુદું નહીં પડવું પડે, પણ પોતાના જ્ઞાનમાં હું પરમાત્મા છું એવું જ્ઞાન થતા, એ જ્ઞાનની નિર્મળતાની અંદરમાં જે પોતાથી સર્વથા ભિન્ન છે એવા દ્રવ્યો જ્ઞાનમાં ઝળક્યા વગર રહેશે નહીં. બહુ અદ્ભુત રીત છે, પણ આ રીતને સમજવા માટે જ્ઞાનને ખૂબ ધીરું પાડવું પડે. કારણ કે આ ગુરુદેવના 12 પેજનું આ પ્રવચન છે અને વિસ્તાર બધો જગતના સંસારી જીવોને જે ચાલતા અનુભવો જે છે, પ્રસંગો જે ઘર ઘરમાં બને છે, એનું ગુરુદેવે આખો ચિતાર આપ્યો. આપણું લક્ષ સીધું ન્યા જશે, આપણું લક્ષ અહીંયા જશે જ નહીં. કેમ કે શું કર્યું? અનાદિની નથી, એટલે ટેવને અનાદિની ન રાખવી, નહીં તો ટળશે નહીં. ટેવ હંમેશા કુટેવ છે, આ ટેવ નથી. આ પોતાના સ્વભાવની જ્યારે ઉત્કૃષ્ટ વાત ચાલતી હોય ત્યારે જે પોતાનો સ્વભાવ નથી એને યાદ કરવો, એ કુટેવ છે. કેમ કે અનંત જ્ઞાનીઓ આપણને એમ કહે છે, અને ગુરુદેવી અનંત જ્ઞાનીઓના હૃદયને ખોલીને આપણને એમ કહે છે કે પ્રભુ તું વર્તમાનમાં સિદ્ધ જેવો છે. તો જ્યારે એ વાત હું સાંભળવા માટે ગુરુદેવ પાસે આવ્યો છું તો હું સંસારી છું, એ વાત મને યાદ કેમ આવે છે? આ જીન મંદિરો જીનાયતનો જે બન્યા છે એ વાતને ઘૂંટવા માટે બન્યા છે કે હું સંસારી છું, હું રાગી છું, હું મિથ્યાદ્રષ્ટિ છું, એના માટે છે જ નહીં. આ તો જે મારા શુદ્ધ સ્વરૂપને હું ભૂલ્યો છું, હું વર્તમાનમાં પરિપૂર્ણ પરમાત્મા છું એવું જે મને મારું વિસ્મરણ થયું છે, એ આ જીનેન્દ્ર પરમાત્માના દર્શન કરતા મને મારું સ્મરણમાં આવે છે કે પ્રભુ હું તો તમારા જેવો છું, એટલા માટે હું તમારા દર્શન કરવા આવું છું. એ તમારા દર્શન, એ તમારા દર્શન નથી, એ મારા નિજ દર્શન છે. આપે તો આપે આ જીન મંદિરોની અંદરમાં જીનેન્દ્ર પરમાત્માઓની સ્થાપનાઓ કરાવી અને અમારા ઉપર અનંત ઉપકાર કર્યો છે કે અમે અમારા નિજ સ્વરૂપને ભૂલી ગયા હતા, પણ પ્રભુ 12માં આપણા દર્શન થતા અમને અમારું નિજ સ્વરૂપ યાદ આવે છે. તો વાત અનાદિની નથી, કારણ કે એક સમયની ભૂલ છે પર્યાય એક સમયની છે. તો સંસાર પણ એક સમયનો છે, અનાદિનો નથી. જેને અનાદિનો સંસાર લાગે છે એને ટાળવાની મહેનત પણ એટલી જ આકરી લાગે છે, પણ જેને એટલો ઉલ્લાસ આવે છે કે ઓહો આ તો એક ક્ષણની ભૂલ છે ને, તો ક્ષણમાં ભાંગી નાખીશ, તો અંદરમાંથી પુરુષાર્થની વીર્ય ઉછળે છે કે પ્રભુ મારે કામ શું કરવાનું છે કે હું મને ભૂલી ગયો છું, કે સાહેબ હું કેવો છું કે જે હું ભૂલી ગયો છું, કે જ્ઞાનાનંદ છે, શુદ્ધ છે, કે સાહેબ આવો જે હું છું તો મારું લક્ષણ શું છે, કે આ જાણવા દેખવાનો જે વ્યાપાર ચાલે એ મારું લક્ષણ છે. એટલે એનો મતલબ એ આત્મા છે, એનો મતલબ એ હું છું, કે સાહેબ આટલું જ હું ભૂલ્યો છું કે આટલું જ, તો હવે મારે શું કરવાનું, કે એટલું યાદ કરી લે, એટલું મારા લક્ષમાં લઈ લે. યાદ કરી લે એટલે ધારણામાં લઈ લે એમ નહીં, બુદ્ધિના સ્તરમાં લઈ લે એમ નહીં, વિકલ્પોની અંદરમાં લઈ લે એમ નહીં, સીધો અનુભવી જા. કે સાહેબ આટલો માર્ગ સરળ છે કે એકદમ સરળ છે, અનંત કાળથી અનંત જીવ આ માર્ગ ઉપર ચાલતા આવ્યા છે અને આજે પણ અવિરત પ્રવાહક્રમ 608 જીવોનો ચાલુ છે, કેટલો સરળ માર્ગ છે. કે સાહેબ આ ગાથામાં આ સમજવાનું હતું, અમે તો ઓલા પ્રસંગો આવ્યા એમાં અમારી જાતને અમે ઇન્વોલ્વ કરતા હતા, ઘરમાં દીકરાને જુદો પાડ્યો ને આ થયું ને વહુવારે બનતું નથી, અરે પ્રભુ, એ આપણો વિષય જ નહોતો, એ તો મારા જ્ઞાનના જ્ઞેયો હતા. કારણ કે મારો દીકરો હોય તો હું એને સાંભળું ને. મને તો ગુરુદેવ મળ્યા પછી જગતના સર્વજીવો ભગવાન આત્મા દેખાય છે, હું કોઈનો પતિ કે હું કોઈનો પુત્ર દેખાતો જ નથી. આ દ્રષ્ટિ કેળવવા માટે તો ગુરુદેવ પાસે આવ્યા છીએ, માતાજી પાસે આવ્યા છીએ. નહીત્ર અહીંયા આવવાનું આપણું પ્રયોજન શું છે? જો હું રાગી છું, મિથ્યા દ્રષ્ટિ છું, કર્મના બંધન વાળો છું, એમાં શાસ્ત્ર સ્વાધ્યાયની કઈ જરૂર છે? કે એ તો ઓલરેડી નક્કી કરેલું છે. આ તો આ અભિપ્રાય આપણો ખોટો છે, વિપરીત છે. આનાથી આપણને દુઃખની પ્રાપ્તિ થાય છે એ સમજવા માટે આપણે ગુરુદેવના સાનિધ્યમાં આવ્યા છીએ, જીનેન્દ્ર પરમાત્માના સાનિધ્યમાં આવ્યા છીએ. તો જે મારો અભિપ્રાય છે એ જ્ઞાનીઓનો ન હોય. એટલે હું જ્યારે ગુરુદેવને સાંભળવા બેસું ત્યારે ગુરુદેવને જ્યાં લઈ જવું છે ત્યાં મારું લક્ષ જવું જોઈએ. જે વાત મને ખબર છે ત્યાં મારું લક્ષ ન જવું જોઈએ. કારણ કે આની અંદરમાં એને પોતાના ઉછાળા આવે છે. અમારા ઘરે પણ આમ બને છે, જગતમાં બીજાના ઘરે પણ આમ બને. સંસાર તો આવો છે, આ સંસાર છે. આ બીજા દ્રવ્યોના પરિણમન થાય એ આપણો સંસાર છે. ગુરુદેવને મળ્યા પછી આપણે સંસારની આ વ્યાખ્યા શીખ્યા છીએ. ગુરુદેવે તો ન્યા શીખડાયું કે તારો સંસાર તારી પર્યાયમાં હોય, તારો સંસાર બહારમાં ન હોય. સંસરણ ઇતિ સંસાર, પોતાના સ્વભાવમાંથી સરી પડવું એનું નામ સંસાર છે. એટલે કે વિતરાગ સ્વભાવમાંથી સર્યો અને રાગની ઉત્પત્તિ થઈ એ મારો સંસાર છે, નહીં કે આ બાહ્યના સંયોગો મારા સંસાર છે. એટલું જ્ઞાન તો આ ગુરુદેવ અને માતાજી મળ્યા પછી અંદરમાં ક્રિસ્ટલ ક્લિયર થઈ જવું જોઈએ. બાકીના જેટલા પણ નિમિત્તોમાં જીવો છે બધા, એ બધા ભગવાન આત્મા છે. એ મારા જ્ઞાનની પર્યાયની અંદરમાં એ પરજ્ઞેય છે, બસ એટલી મર્યાદા એની છે. પણ એ મારો સંસાર છે એમ સમજીને આ પ્રવચન ઘૂંટવા જેવું નથી. આ પ્રવચનમાં તો ગુરુદેવને જેવી મૂળ સ્વભાવની વાત બતાવી છે ને, એટલી આખા પ્રવચનમાં મેળવવાની, એનું અનુસંધાન કરવાનું અને સોસરવું, ચાલતા પ્રવચનની અંદરમાં સુધાત્માનું અનુસંધાન કરી લેવું, પછી ઉપર જઈને ભગવાન પાસે બેસશું, ઘરે જઈને આનો વિચાર કરશું, એમ નહીં. અહીંયા તો ગુરુદેવની દિવ્ય ધ્વનિ ખરે, અંદરમાં સીધું મિલાન કરે અને સીધો સોસરવો પોતાના શુદ્ધાત્માનો અનુભવ કરે અને અનુભવ કરીને પ્રમાણ કરે કે પ્રભુ આપ જે કહો છો ને, કે મને અનંતકાળનું દુઃખ શેનું હતું, કે મને પ્રભુ આપના નિમિત્તે ખબર પડી કે આ મારા જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપને ભૂલ્યો ને, આ દુઃખ તો મને એનું છે. મને આ જગતના પદાર્થોનું, આ સંયોગોનું, આ કર્મના ઉદયોનું દુઃખ નથી. હું તો મારા પૂર્ણ વિતરાગ સ્વભાવને જે ભૂલ્યો છું આ એનું દુઃખ છે. અને એ દુઃખ મારી પર્યાયમાં છે એટલે સંસાર મારી પર્યાયમાં છે. તો મારે જોવાનો મારો સંસાર પણ મારી પર્યાયમાં, અને એને ટાળવાનો ઉપાય મારો ત્રિકાળ વિતરાગ સ્વભાવ, કે જેને અલક્ષમાં લેતા આ દશા ઉત્પન્ન થઈ, એને લક્ષમાં લઉં તો આ દશાનો નાશ થાય. બહુ સરળ વિધિ, પૂરણ વિધિ, જેની અંદરમાં સાંભળતા ઉછાળો આવી જાય, ભગવાન આત્મા અંદરમાંથી નાચી જાય, ઝૂમી ઉઠે, એવી અદ્ભુત વાત ગુરુદેવના એક એક વચનોની અંદરમાં આવે. જવાબદારી આપણી છે કે ગુરુદેવને સાંભળવા બેસીએ ત્યારે આપણને સ્વભાવની ગરજ કેટલી છે. કેમ કે આ માર્ગ જે છે એ સર્વપ્રથમ સમજણનો માર્ગ છે, અને જેમ જેમ સમજણ થાય એમ પછી માર્ગ ગરજનો છે. કારણ કે એકલી ધારણા પણ સ્વભાવની અંદરમાં લઈ નહીં જાય. એકલા જ્ઞાનનો સંયોગસમ પણ આપણે પૂર્વે 11 અંગનું ભણીને આવ્યા છીએ, છતાં પણ એક શુદ્ધાત્માની અનુભૂતિ ન થઈ, એના ફળમાં આપણે શું શું ભોગવું એ જીનાગમ આપણો ઇતિહાસ પણ બતાવે છે. પણ લૌકિકમાં પણ આપણે દુઃખના દિવસોમાંથી જો સુખના દિવસોમાં આવ્યા હોય તો દુઃખના દિવસોને યાદ નથી કરતા. આ લૌકિકમાં પણ આવી વ્યવસ્થા છે, અને જો આપણે અલૌકિક માર્ગની અંદરમાં આવ્યા હોય, ગુરુદેવ અને માતાજી જેવા મહાપુરુષોનો આપણને યોગ થયો હોય, તો પ્રભુ મારા એ દુઃખના દિવસોના ચર્ચાઓ હવે બસ થાવ, મારો તો મૂળ સ્વભાવ કેવો છે પ્રભુ, કે જેને હું ભૂલ્યો છું, પ્રભુ આપ તો અનંત કૃપા કરીને મને એટલું કહી દો કે પ્રભુ આને લક્ષણ અને લક્ષ એટલે કે મૂળ વસ્તુ હું જીવ છું. હવે આમ બી આ વાતનો જો વિચાર કરી આત્માની અનુભૂતિ કરવી હોય તો બહુ સરળ છે. બાળબોધ પાઠમાળા એનું પહેલું લેસન, હું જીવ છું, મારામાં જ્ઞાન વડે થઈ ગયું પૂરું. શું આમાં બાકી હતું? પણ આજે આપણને એની ગરજ નથી ને, આપણને એમ લાગે એ તો છોકરાઓ લોકોનું છે, એ તો બાળકોનું છે, આપણે વૃદ્ધ ક્યારે થઈ ગયા? ગુરુદેવ કહે છે જેને કેવળ જ્ઞાન થાય વૃદ્ધ છે, અને સમ્યક દર્શન જેને થાય જવાન છે, અને જેને આત્માનો અનુભવ નથી એ બધા જે છે એમ. આપણે એવા શબ્દો ન બોલવા હે ને, કારણ કે આજે ગુરુદેવ મળ્યા પછી ભગવાન શબ્દ છોડીને બીજા કોઈ શબ્દ પ્રયોગ ન કરવા. ભાઈ હું ભગવાન, ભાઈ તું ભગવાન. કોઈ અજ્ઞાની નહીં, કોઈ મિથ્યા દ્રષ્ટિ નહીં, કોઈ રાગી દ્વેષી નહીં. એ આપણા પિતાશ્રી આપણને કહે એ તો બરાબર છે, પણ આપણે એના સંતાનો થઈને એકબીજાને આ વાત કરીએ એ શોભા દેતી નથી. કેમ કે ભગવાન આત્મા જે હું છું એ વાતનું જે વિસ્મરણ થયું છે, પ્રભુ અમને તો એનું સ્મરણ કેમ થાય, એના માટે અહીંયા આવ્યા છે. બે વાત ગુરુદેવે ત્યાંથી કરી. ગુરુદેવે આગળ ઘણી વાત કરી, એ બધી વાતને હમણાં આપણે નથી લેતા, કારણ કે એ વાત ફરીને ખોટી દિશામાં લઈ જશે. ગુરુદેવને જે દિશામાં લઈ જવું છે આપણે એની દિશામાં સાથે ચાલીએ. ત્યાંથી આગળ વધીએ 123 નંબરના પેજમાં છેલ્લા પેરેગ્રાફની પહેલી લાઈન. અહીં તો કહે છે ભાઈ તું આત્મા છો, આત્મામાં જેની મોજૂદગી છે, હયાતી છે, એમાં તો જ્ઞાન આનંદની મોજૂદગી છે. પછી હવે એમાં શું નથી એની વાત હમણાં પાછી રહેવા દેવી, એટલે એમાં રાગ દ્વેષના પરિણામ નથી પાછું રહેવા દેવું. કેમ કે એમાં છે એવો તો અભિપ્રાય લઈને આવ્યા છીએ, પણ એમાં નથી એ વાત સમજવા માટે ગુરુદેવ પાસે આવ્યા છે. મારી પર્યાયની અંદરમાં જ્ઞાન છે કે રાગ છે એવો નિર્ણય નથી થતો હજી બી. કા નિર્ણય એવો થાય કે આપણને જેવો જેવો રાગ થાય છે એનું જ્ઞાન થાય છે? પ્રભુ એવું જ્ઞાન તમને થાય કેવી રીતે કે જે આત્માની અંદરમાં રાગ દ્વેષના પરિણામ નથી, પુણ્ય પાપના પરિણામ નથી, એનું તમને જ્ઞાન કેવી રીતે થાય? એ જ્ઞાનમાં તો હું જ્ઞાયક છું એવું જ્ઞાન હોવું જોઈએ ને, કારણ કે એ જ્ઞાયકમાંથી આવતું જ્ઞાન છે. તો જ્ઞાયકમાંથી આવતું જ્ઞાન તો જ્ઞાયકની પ્રસિદ્ધિ કરે ને. એ જ્ઞાનની અંદરમાં રાગ દ્વેષની વાત આવી ક્યાંથી? તો ગુરુદેવ હજારો પ્રવચનમાં કહે કે રાગ એણે ઉભો કર્યો છે, નથી પોતાના અનંત ગુણોમાં કોઈ એવો ગુણ કે જે રાગ દ્વેષ કરાવે, નથી પરદ્રવ્યમાં એવો કોઈ ગુણ કે જે જીવને રાગ દ્વેષ રૂપે પરિણમાવે, તેમ છતાં એની એક સમયની વર્તમાન અવસ્થામાં પોતાના શુદ્ધ સ્વરૂપને ભૂલીને, હવે આ ભૂલવાનું અને કર્યું શું કે રાગને ઉભો કર્યો. કે સાહેબ રાગ ઉભો કરું છું દર વખતે? કે ભાઈ તું ધીરો પડીશ તો તને સમજાશે કે રાગ થતી વ્યવસ્થા નથી, જ્ઞાન થતી વ્યવસ્થા છે અને રાગ કરાતી વ્યવસ્થા છે. એટલે કે દર સમયે પરિણામમાં રાગ ઉભો કરે છે. અને ક્યાંક પછી ગુરુદેવ એનું સમાધાન એમ આપે કે એ રાગ અધર અધરથી થયો તો અને અધર અધર વયો ગયો. આપણે ગુરુદેવના પ્રવચનોમાં આ બધી વાત સાંભળી છે કે રાગ ઉભો કરે છે. ન સાંભળી હોય, કદાચ લક્ષમાં ન લીધી હોય, તો લગભગ કોઈ પ્રવચન એવા નહીં હોય કે જેમાં ગુરુદેવ આ વાત નહીં કરતા હોય. એ હંમેશા એમ કે રાગ તો જીવ ઉભો કરે છે અને જ્ઞાન થાય છે. હવે સ્થિતિ એવી છે, ઉલટી કરી નાખી છે, જ્ઞાન કરવું છે અને રાગ થાય છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાન થાય છે અને રાગ ઉભો કરે છે, એટલે આપણો ગુરુદેવ સાથે મેળ નથી ખાતો. આજે એની સાથે આપણું અંદરમાં મિલાન કેમ નથી થતું? કે ગુરુદેવ કહે છે કે જ્ઞાન થાય અને રાગ કરે, અહીંયા સાંભળનાર એમ સમજે છે કે રાગ થાય અને જ્ઞાન કરવાનું છે, કે પ્રભુ આ જ્ઞાન જ્ઞાયકમાંથી આવતું જ્ઞાન છે? કે હા, તો એ કરવાનું હોય કે સ્વયં પરિણમતું હોય? અને જે જેનું હોય તે તેનું હોય ને? આચાર્ય સમયસારજીમાં શું કીધું કે જે જેનું હોય તે તેનું હોય, એટલે પેલું એટલા ભેદથી વાત કરી, પછી તરત અભેદમાં એમ લઈ ગયા કે જે જેનું હોય તે તેનું ન હોય તે જ હોય. એટલે આત્માનું જ્ઞાન ન હોય, એ જ્ઞાન તે આત્મા છે. હે, બસ આટલી વાત છે કે આત્મા છું એટલે કે જ્ઞાયક છું. તો જ્ઞાન કોનું હોય? કે જે જેનું હોય તે તેનું હોય. કે સાહેબ, હવે આ જે જેનું હોય તે તેનું હોય એટલે શું? કે એ તે જ હોય. કે સાહેબ, આમાં તો કામ થઈ ગયું. ઠીક છે, આમાં તો 12 અંગ અને 14 પૂર્વનો સાર આવી ગયો, અને આમાં તો સ્વભાવનો ઉલ્લાસ આવી ગયો. કે આ જ્ઞાન તે જ્ઞાન નથી? કે ના, જ્ઞાન તે આત્મા છે. તો આખું સમયસારજી શું પુકારીને કહે છે? જ્ઞાન તે જાણવું ન કીધું, જ્ઞાન તે જાણવામાં સફર પ્રકાશક છે એમ ન કીધું, જ્ઞાન તે આત્મા છે. બસ એટલો ભેદ જ્ઞાનીને ઉભો કરવો પડ્યો હતો, જેમ આજે પણ આવ્યું સવારના પુરુષાર્થ સિદ્ધિ ઉપાયના પ્રવચનમાં, મલેચ્છને એની ભાષામાં વ્યવહારથી સમજાવવો પડે છે, પણ સમજાવતી વખતે આચાર્યનો એ અભિપ્રાય નથી. એ અભિપ્રાય સામેવાળો જીવ એ સ્વસ્તિ શબ્દ કહેતા એનો ભાવ ભાઈસો નહીં, એટલા માટે કીધો છે. હવે એ જ ન્યાય કુનકુન ભગવાને સમયસારજીમાં એમ કીધું કે જ્ઞાન તે આત્મા છે. કે સાહેબ, આ જ્ઞાન તે જાણવું નહીં, જાણવામાં સ્વપર પ્રકાશક નહીં. સ્વપર પ્રકાશકમાં અત્યારે અમારું જ્ઞાન ખાલી પરને જાણે છે, હજી સ્વને જાણવાનું બાકી છે એમ નહીં. કેવું મેં ક્યાંય કીધું? મેં શું કીધું? ભગવાન આત્મા છે, જ્ઞાયક છો, જ્ઞાન થાય છે, અને જે થાય છે એ જ્ઞાન નથી, એ આત્મા છે. અહીંયા પણ ગુરુદેવે એમ કીધું, આગળ કીધું ને, આ જાણવું દેખવું તારો ઉપયોગ લક્ષણ છે, એ તારો આત્મા છે. એ જ્ઞાનની પર્યાય છે, એ ક્ષણિક છે, એ નાશવાન છે, એ લક્ષ કરવા લાયક નથી, એવું ગુરુદેવ અહીંયા ક્યાંય ન કીધું. ગુરુદેવ કહે છે, જે જાણવા દેખવાનો વ્યાપાર જે થાય છે ને, એ તારું લક્ષણ છે ને, એ તારો આત્મા છે. કે સાહેબ, આમાં તો બીજી કોઈ વાત આવતી જ નથી, કે એમાં જેટલું છે એટલું આવશે, એમાં જેટલું છે એટલું બધું આવશે. કે કેટલું છે મારામાં? કે જ્ઞાનાનંદ છું, શુદ્ધ છું, અતિન્દ્રિય આનંદની મૂર્તિ છું, અનંત ગુણોની ખાણ છું, અનંત ગુણોનું ગોદામ છે, આવું બધું આવશે. જે નથી એ નહીં આવે. કે સાહેબ, આટલી વાત જો સમજીએ તો અમારું કામ થઈ જાય? કે થઈ શું જાય, થઈ ગયું. જો જ્ઞાન તો થાય જ છે, એની તું ના નથી પાડતો ને? કે ના સાહેબ, એની ના નથી પાડ. તું આત્મા છે એમ તો તું હા પાડે છે ને? કે હા સાહેબ, એ પણ હું હા પાડું. હવે તને તકલીફ શું છે? કે સાહેબ, આ જે જ્ઞાન થાય છે ને એ આત્માનું નથી થતું. આ તકલીફ આટલી જ છે ને? તો કે છે, એ જ્ઞાન આત્માનું ન થાય. હે, આત્માનું જ્ઞાન ન થાય? અમે તો અનાદિકાળથી આત્માનું જ્ઞાન કરવાની મહેનત કરતા આવ્યા છીએ. કે થયો, સફળ થયો? કે ના સાહેબ, તું નહીં થાય તું સફળ. કે કેમ? કે આત્માનું જ્ઞાન નહીં થાય. એ જ્ઞાન તે જ આત્મા છે. બસ એ જે અંદરમાં ધરબાઈ ગયો, તો આખો જ્ઞાયક ભગવાન આત્મા અંદરમાં જે છે, અનંત શક્તિનો ધારક, એ ઉછળ્યો. કે સાહેબ, આ કળનું કામ હતું? કે હા, અમે તો બળ વાપરતા હતા. અમારી આ જ્ઞાનની પર્યાય છે અને એમાં સ્વપર પ્રકાશક છે અને એમાં ઉપયોગ અમારો બહિરંગ છે અને જ્ઞાતિ ઉપયોગને વાળવાનો છે અને આત્મામાં લઈ જવાનો છે કે શું આવ્યું, ફળ શું આવ્યું, કે સાહેબ જ્યાં ત્યાં હતા ત્યાં જ, કે પ્રભુ. અને ગુરુદેવ કરુણા કરીને આપણને કે ભાઈ સાંભળ, આ તો વિદરાગનો માર્ગ છે ને, થોડો ધીરો થા. જો આમાં પણ કીધું 124 નંબરના પેજ ઉપર, છેલ્લા પેરેગ્રાફની પહેલી લાઈન, અરે ભગવાન કહે છે ભાઈ સાંભળતો ખરો પ્રભુ. પછી શું કે, શાંતો થા, શાંત થા પ્રભુ, તારું સ્વરૂપ તો પ્રભુ ચૈતન્ય છે ને. હવે ગુરુદેવ આપણને વિશ્વાસ દેવડાવે, એવું જોર જોરથી અંદરમાં ઉલ્લાસપૂર્વક બોલે કે આપણું ચૈતન્ય જાણે અંદરમાં આમ સાક્ષાત ખડું થઈ જાય એમ, કે ભાઈ તું સાંભળ, પણ સાંભળવા માટે શું કર, શાંતો થા. હવે શાંત થાય એટલે શું, અહીંયા આવ્યા હોય તો આપણે શાંત જ હોય ને, એ કે અહીંયા આવ્યા પછી પણ તારા જેવા વિકલ્પના ઘોડા દોડાવ્યા કરે છે ને, કે નહીં નહીં એ તો અમને ખબર પડે છે, અમે શાસ્ત્રના અભ્યાસી છીએ, તો સ્વરૂપ તો આમ જ છે, એ તો ગુરુદેવ છે, એ તો બધી નઈ વિવિક્ષાઓથી વાત કરે, પણ આપણને ખબર તો પડે જ છે ને. એને ગુરુદેવ કે ભાઈ તું શાંત થાઓ, અને જ્યાંથી વાત કહેવાય છે ને ત્યાંથી પકડ. એટલે શું તરત કીધું, કે સાંભળતો ખરો પ્રભુ, શાંતો થા. શાંત જ્યાં થયા તો શું, પેલો આપણને કીધું તારું સ્વરૂપ તો પ્રભુ ચૈતન્ય છે ને, એટલે રાગવાળો માયનો તો ને એનો વિકલ્પ જ ના આવ્યો, કે ચૈતન્ય છું ને, કે હા પ્રભુ. બસ તો થઈ ગઈ વાત પૂરી, કે સાહેબ આમાં કઈ ટાળવા ફાળવાનું તો આવ્યું નહીં, એ કે ઉત્પન્ન ન થયા એનું નામ ટાળ્યું. આ ચૈતન્ય ચમત્કારની અંદરમાં રાગની ક્યાંય ગંધ જ નથી, એ ઉત્પન્ન ન થયું, એ ન થયું એનું નામ નાશ કર્યો. તો નાસ્તી પણ આવી ગઈ, પણ નાસ્તી આવે ક્યારે, એક અસ્થિની મસ્તીમાં આવે તો નાસ્તીનું પણ યથાર્થ જ્ઞાન થાય. આ જ્ઞાન, આ વાત ગુરુદેવની જે છે એ તાપીને બેસીને લક્ષમાં લેવા જેવી છે, કે આખું પ્રવચનમાં મારા કામનું હું છે, જે મારા મને ખબર હોય ને એવી એક પણ વાત આવે એટલે વાંચવીએ નહીં ને સાંભળવીએ નહીં. બહુ સાચું કહું છું, દિલથી કહું છું, જેટલી આપણને ન ખબર હોય ને ટટ્ટાર થઈને સાંભળવી અને ગરજવાન થઈને સાંભળવી કે પ્રભુ આમાં તમે શું કહો છો, બસ મારે તો આટલું પ્રયોજન છે. આટલી વાત જો લક્ષમાં આવી તો વાત તો આગળ ઘણી ચાલી. હા જો એની તરત જ એની પાછળની જ લાઈન છે, ભાઈ તું આત્મા છો, આત્મામાં જેની મોજૂદગી છે હયાતી છે એમાં તો જ્ઞાન આનંદની મોજૂદગી છે. આ એક વાત, એમાં એ પુણ્ય પાપના રાગ થાય છે તે તેની મોજૂદગી સ્વરૂપમાં નથી, એ તો વિકૃત ભાવ છે. હવે આ વિકૃત ભાવની સ્થિતિ શું છે, કે એ વિકૃત ભાવ અજ્ઞાની અજ્ઞાનથી ઉત્પન્ન કરે છે. 123 છેલ્લા પેરેગ્રાફની પહેલી ઉપરથી ત્રણ લાઈન છે, અને આપણે તો અહીં બીજા ઘણા બધા આધારો છે ઘણા બધા શાસ્ત્રોમાં, પણ સમયને જ્યારે બી અનુકૂળ હશે ત્યારે. એમાં ગુરુદેવ આ સ્પષ્ટ શબ્દ વાપરે, રાગ જીવ ઉભો કરે છે. હવે જો એ સમજાય ને, એ ઉભો કરવું હોય એટલે એ પેલા સમજાવવું જોઈએ ને આપણને. અમને તો એમ લાગે છે કે રાગ થાય છે અને જ્ઞાન કરવાનું છે. હવે તમે પ્રભુ આખી અમારી ધારાને પલટાવો છો કે રાગ ઉભો કરે છે અને જ્ઞાન થાય છે, તો હવે આ ક્યાં ચોઈટો ખબર. અચ્છા આપણને રાગનું જ્ઞાન થાય છે, હવે જેને ટાળવો છે ને એનો પક્ષ જ છોડવો નથી, એની મહિમા જ છોડવી નથી, એટલે એને જીવંત રાખવો છે રાગને, અને રાગને જીવંત રાખીને રાગથી રહિત થવું છે. કે પ્રભુ આ માર્ગ પામવાની કોઈ રીત નથી. હવે ઉભો કરવો એટલે શું, કે જે જ્ઞાનની પર્યાયમાં જાણવું થયું તું એમાં એવું જાણવું ન થયું કે આ જાણનારો તે હું છું, અને એમાં એમ જાણવું થયું કે મને રાગ થયો, એનું નામ રાગ એને ઉભો કર્યો. જે જ્ઞાનની પર્યાયમાં આ જાણનારો જે છે એ હું છું એવું જે જ્ઞાન ન થયું અને એમાં એવું જ્ઞાન કર્યું કે આ રાગ થયો, એનું નામ રાગ ઉભો કર્યો. એટલે રાગ સ્વરૂપમાં નથી, એટલે રાગ પરદ્રવ્ય કરાવતું નથી, એટલે એક સમયની પર્યાયમાં જીવનો પોતાનો અપરાધ છે એમ કીધું, પોતાનું અજ્ઞાન છે એમ સિદ્ધ કર્યું. તો મારું અજ્ઞાન હોય તો મારા વિશે હોય ને, મારું અજ્ઞાન પરદ્રવ્ય વિશે ન હોય, કારણ કે પરદ્રવ્ય સાથે મારા જ્ઞાન, સમ્યક જ્ઞાન, અજ્ઞાન, કેવળ જ્ઞાનને કાંઈ સંબંધ નથી. મારા અજ્ઞાન, મારા સમ્યક જ્ઞાન અને મારા કેવળ જ્ઞાનને મારા વિતરાગ સ્વભાવ સાથે સંબંધ છે. એટલે હું મારા વિતરાગ સ્વભાવને જેમ છે તેમ ન જાણું તો અજ્ઞાન છે, જેમ છે તેમ જાણું તો સમ્યક જ્ઞાન છે, અને પૂરણ જાણું તો કેવળ જ્ઞાન છે. આમાં જગતારે મારે સંબંધ શું છે? મારા અજ્ઞાનની દશા જગતના પદાર્થો કેવી રીતે હોઈ શકે? એટલે ગુરુદેવ કહે છે, પ્રભુ શાંત થા, ધીરો થા નાથ, ત્યાં અજ્ઞાનમાં પરદ્રવ્યને હારે ઘસડ્યા છે. તું તારા તરફ આવતો જ નથી, તારો દોષ છે, તારો અપરાધ છે, એમ તો તું જોવા રાજી જ નથી. કે સાહેબ આજના પ્રવચનમાં તમારે આ કેવું હતું? કે હા, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે ને એ કેવું હતું? આ દાખલા દલીલો આપ્યા, આ ઉદાહરણો આપ્યા તો મોહના પરિણામ તારા તીવ્ર થઈ જાય એના માટે નથી આપ્યા, સ્વભાવ તરફ લઈ જવું છે. તો કે સ્વભાવમાં તમે કેટલી વાત કરી, કે ચાર લાઈન કરી, કે બસ એટલો જ આજનો સ્વાધ્યાય હતો. કે સાહેબ અમે તો ઓલી બધી વાતમાં ગલગલિયા કરતા હતા. કે જો તને સ્વભાવની ગરજ નથી ને એટલે ગલગલિયા અહીંયા થવા જોતા હતા. ઓ હો, જ્ઞાનાનંદ ચૈતન્ય મૂર્તિ ભગવાન હું છું એમ ગુરુદેવ મને કહે છે, એમ ગુરુદેવ મને કહે છે, એમ ગુરુદેવની વાતને ગરજવાન થઈને સાંભળી, ગુરુદેવ તરફથી લક્ષ છોડી અને સીધો અંદરમાં ઉતરી જાય તો અહીંયા ગુરુદેવનું પ્રવચન ચાલ્યા કરે, ગુરુદેવની ઓમ ધ્વનિ ખૈરા કરે અને અંદરમાં પોતાના સુધાત્માનું મિલન થયા કરે. રીત તો આ છે અને સરળ રીત છે, સુગમ રીત છે, સર્વત્ર છે, દરેકને સુલભ છે, મહેનત વગરની છે, ઉલ્લાસવાળી છે, હરખવાળી છે, ગધા મજૂરીવાળી નથી. એ વાત સાંભળે ગુરુદેવની ને અંદરમાં રોમ રોમ પુલકિત થઈ જાય. આ રહ્યો ને હું, આ ચૈતન્ય મૂર્તિ હું રહ્યો ને પ્રભુ, આમાં રાગ દ્વેષ કે હોય નહીં ને પ્રભુ. એક નાયક અનંત ગુણથી ભરેલો અને જ્ઞાનની પર્યાયનું પરિણામ જ ચાલે છે. તો ટકવું અને પરિણમવું એ મારો સ્વભાવ છે, એમાં જ્ઞાયક તરીકે હું કાયમ એકરૂપ છું, અને જાણવા દેખવાનું પરિણામ જે થાય છે એ મારું લક્ષણ છે. હવે લક્ષ્ય એ આત્મા અને લક્ષણ એ આત્મા, તો લક્ષ લક્ષણના વિકલ્પ ઉત્પન્ન કેવી રીતે થાય? ગોળ ગયડો કે ગળપણ ગયડું? ગયડું કોણ, ગોળ કે ગળપણ? હે, ગોળ કે ગળપણ? આ તો સામાન્ય વાત છે ને. હવે સમજાવવું છે, બીજા દ્રવ્યથી જુદું બતાવવું છે તો એમ કે છે કે ગોળ ગયડો છે. પણ માત્ર ગોળની જ્યાં વાત કરવામાં આવશે અને એમાં એમ કે આ ગોળ અને ગળપણ, એ કે શું ગોળ અને ગળપણ? ગોળ એટલે ગયડો, એમાં ગળપણ ક્યાંથી આવ્યું? એ ગળપણનો પિંડ. તો આ દ્રષ્ટિ સહેલી છે ને, તરત થઈ જાય એવી છે ને, કે આ જાણવા દેખવાનો જે મારું લક્ષણ છે એ અને આ ત્રિકાળ ભગવાન લક્ષ છે, કે હવે એવું કાંઈ નથી, સમજાવવા માટે હતું. હવે સમજી લીધું ને, કે શરીર આદિ પરદ્રવ્ય હું નથી એવું સમજી લીધું ને કે હવે આપણી એક ચૈતન્યની વાત ચાલે છે. એમાં શું સાહેબ કે એમાં હવે આવા કોઈ ભેદ નહીં લક્ષ લક્ષણના, જે છે એ હું છું. એમ મને જ્ઞાયક કયો તો હું જ્ઞાયક છું. મારામાં જાણવા દેખવાનો વેપાર ચાલે છે એમ કહો તો હું જાણવા દેખવાનો વેપારી છું એમ કહો. પણ પ્રભુ છું તો હું ચૈતન્ય. હવે આવું જે અંદરમાં જેમ માતાજીના શબ્દમાં આવે ને કે સ્વભાવની વાત સાંભળતા સોસર્વે ઘા પડી જાય, એ વાત સાંભળા ના કરે, એ ઉતરી જાય અંદરમાં કે પ્રભુ આ વાત. એના માટે તો પ્રભુ અમે દૂર દૂરથી આપને ચરણોમાં એટલે તો આવ્યા છીએ. અન્ય દેવોની પરીક્ષા કરીને આ સુદેવના સાનિધ્યમાં મેં આવ્યા જ શું કામે? જો અમને જે ખબર હોય એ જ જો તમે કહેતા હોય તો પ્રભુ તમારો ને અમારો મેળ નહીં ખાય. તમે તો અમને ઈ કયો કે જે પ્રભુ અમને ખબર નથી અમારી હો. તગુદે કે ભાઈ સાંભળ, શાંત થા, તું રાગી છે ને કર્મો વાળો છે ને શરીર વાળો એ બધું ભૂલી જા, શાંત થઈને સાંભળ. તપેલો જ તું તો ચૈતન્ય છો ને. ઓ હો હો પ્રભુ હું ચૈતન્ય અનંત સિદ્ધોથી અધિક છો ને, સિદ્ધ જેવોય નહીં. જેવાય માટે કોઈની આરે કમ્પેરિઝન કરવું પડે કે પ્રભુ આ મારી હયાતી, આ મારી મોજૂદગી કે ક્યારે આવો? એટલે ગુદે કે વર્તમાનમાં. ક્યારે શું? એટલે અંદર પછી અચ્છા અત્યારે, અત્યારે તો શરીર ને કર્મ ને આપણે પથારા લઈને બેઠા છીએ ને એમાં બસ આપણી વાત પૂરી થઈ ગઈ ને, આપણે ગુરુદેવથી છૂટા પડી ગયા તરત જ એક સેકન્ડમાં. ભલે સ્વાધ્યાય હોલ ની અંદરમાં બેઠો હોય ગુરુદેવથી દૂર વયો ગયો, ગુરુદેવની સાથે નથી. ગુરુદેવ કે તું વર્તમાનમાં સિદ્ધ છે? હા પ્રભુ આર્યો સિદ્ધ, સાત સાત આગે પીછે નહીં. કે સાહેબ અમને ખબર નથી પ્રભુ કે તો આરે બધા છે એ જગતના જ્ઞેયો છે, એ બધા ભગવાન આત્મા છે, કે એ બધા ભગવાન આત્મા છે, એ બધા સિદ્ધ છે. કે કોની સાથે રાગ કરું ને કોની સાથે દ્વેષ કરું? કે સાહેબ અમારામાં એવી વ્યવસ્થા જ નથી, અમારામાં તો જાણવા દેખવાનો વેપાર ચાલે છે. અને અમારા જાણવામાં પેલા એમ આવે કે હું જાણનાર ત્રિકાળ શાશ્વત તત્વ છું, તો મારા જ્ઞાનની પર્યાયમાં જગતના જેટલા જીવો ઝડકશે તો મારા જ્ઞાનમાં એમ આવશે કે એ પણ જાણનાર દેખનાર તત્વ છે. તો આ બધી વાત જે છે ને એ સોસરવી બેસી જશે. પછી કદાચ એ સંયોગોવશ જે કાંઈ સંયોગોમાં રહેવાનું પણ આવશે પણ કમળવત હશે, નિમિત્તોની વચ્ચે રહેશે પણ નિમિત્તો એને અડશે નહીં, નિષ્પ્રહ રહેશે. કારણ કે ગ્રસ્ત અવસ્થાની અંદરમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી એ આ ગુરુ વગર અશક્ય છે. કારણ કે એક તો એવી અટપટ્ટી સ્થિતિ હોય અને એની અંદરમાં એનાથી જુદો હું ભગવાન આત્મા છું એનું અંદરમાંથી બળ આવવું અને આવેલા બળની અંદરમાં ટકી રહેવું, એ વિકલ્પોની અંદરમાં ગમે એવો ઉથલાવ ચાલતો હોય પણ સ્વભાવની અંદરમાં એની મચક જ ના આવે એવો હું વર્તમાનમાં પરિપૂર્ણ પરમાત્મા છું એવા જ્ઞાન શ્રદ્ધાનમાં ટકી રહેવું, એના માટે મહાપુરુષો જોઈએ. જેના સાનિધ્યમાં આવતા હું સંસારી છું, રાગી છું, મિથ્યા દ્રષ્ટિ છું ના ભૂખા ભૂલી જાય કે સાહેબ તમને આખો દી થાય છે શું? કે અમને તો પ્રભુ આખો દી જ્ઞાન થાય છે. એ જ્ઞાનમાં તમને પ્રભુ શું થાય છે? કે જ્ઞાનમાં અમે જાણનાર દેખનાર તત્વ છીએ એવું જ્ઞાન થાય છે. એ કે બાકી બધું આખો દી તમે હરતા ફરતા દેખાવ છો ને, કે ભૂતગલ એનું વિશ્વ એનું પરિણમન. એ જળ બોલે કે હા બોલે, એ ખાઈ પીવે કે હા ખાઈ પીવે, એ નાચે કૂદે કે હા, તો તમે ત્યારે શું હોય? કે જ્ઞાતા. કે ક્યાં જ્ઞાતા હોય? ઘરમાં, ઓફિસમાં, મંદિરમાં, ક્યાં? કે જ્યાં જો ત્યાં હું જ્ઞાતા. તો જગતના પરિણામો એ સંયોગો આપણું શું બગાડી લે? એ તો આપણે હીણા પડ્યા છીએ એટલે એ આપણા ઉપર આવી થયા છે ને. આપણે કમજોર પડ્યા, આપણા સ્વભાવને ન ઓળખી શક્યા ત્યારે જ આપણને એની કિંમત આવે છે ને. અને એ આપણા જ્ઞાનને આધીન છે. એ લોકો કે જે પોતાને નથી જાણતા એને જાણનારો હું છું. એ જળ જળને જાણતું નથી તો કિંમત તો જાણનાર ચેતન્ય તત્વની છે. હો જગતની અંદરમાં દરેક દ્રવ્યો એની સત્તામાં, આપણને કાંઈ વાંધો નથી. એનું પરિણમન હો, આપણને કાંઈ વાંધો નથી. પણ એનો કરતા ધરતા હું છું, સાહેબ એમાં અમને વાંધો છે. કે સાહેબ આ બતાવવું છે કે આ ઇષ્ટોપદેશ છે ને, હિતકારી ઉપદેશ કે જેમાં સ્વભાવ સીધો અંદરમાંથી ઉછળે. કે સાહેબ આખા પ્રવચનમાં આપે આટલો બધો વિસ્તાર કર, કે એ તારે નહીં સાંભળવાનું, તારે તો આજે એટલું કહું છું ને એટલું સાંભળવાનું. કારણ કે આનું અનુસંધાન કરતા આવડી ગયું કે વાંચવા બેસે ને પ્રભુ, હું મારી રીત છે એટલું કહું છું. દરેકની વ્યક્તિગત હોઈ શકે, આખું પ્રવચનમાં જેટલી આપણને ખબર ન હોય ને પહેલા માર્કિંગ કરી લેવાનું. અને પછી એ જ વાત જયારે ગુરુદેવની ફરીને સાંભળીએ ને, એટલે અંદરમાં આમ સીધી સોસરવી ઉતરી જાય. જેટલી ખબર હોય ને આમ જવા દેવાનું કે આ તો જવા દેવું, આપણે આ બધી ખબર. હા, આ ચૈતન્ય તત્વ હું છું, અવિનાશી તત્વ હું છું, પ્રભુ આ વાત મારે સાંભળવી છે. અને એ સાંભળી એટલે સોસરવી અંદરમાં ઉતરી જાય. એ વાત કહીને ગુરુદેવે આમાં ઘણી બધી વાત બહુ સરસ કરી છે સ્વભાવની. સર્વજ્ઞ ભગવાન તો બધાને ભિન્ન ભિન્ન પદાર્થ તરીકે જોવે છે, બસ તું પણ સર્વજ્ઞ ભગવાન જેવો છે, જાણનાર દેખનાર તત્વ છે, બસ એમ જાણ અને દેખ, એમ સમાધાન કર. ગુરુદેવ આપણને સમાધાન કેમ કરવું એની રીત બતાવે કે કોઈ પ્રસંગ એવો બની જાય તો વ્યક્તિઓ સાથે સમાધાન નહીં કરતો, સ્વભાવમાં સમાધાન કરજે. એટલે એ પણ આ ગુરુદેવ કીધું કે તારા આ છેલ્લી લાઈન લઈ લઈએ આપણે 129માં પેજ ઉપર, એમાં મુમુક્ષુનો પ્રશ્ન છે કે લોકો આશ્વાસન કઈ રીતે આપે છે, આવું તો બધા એકબીજા આશ્વાસન આપે છે. ગુરુદેવ કે તારા જ્ઞાન આનંદ છે એ આશ્વાસન લેને, તું જ્ઞાતા છો ભગવાન, તું તો જાણનાર દેખનાર છો, છે તો જાણો, ન હો તો પણ જાણો. જાણવા દેખવા વાળી તારી ચીજ ભિન્ન છે, એ ચીજ ભિન્ન છે એ સમાધાન કરી લે. કે સાહેબ અમારે એટલે ચીજની હામું રાખીને સમાધાન કરવાનું કે ના ના સ્વભાવની સામે આવવાનું, અને આ સ્વભાવને જોઈને નક્કી કરવાનું કે ઓલી ચીજ મારાથી ભિન્ન છે. આપણે હંમેશા સામેવાળી ચીજને લક્ષ્યમાં રાખીને એ મારાથી ભિન્ન છે એવું સમાધાન કરીએ છીએ, એ રીત સાચી નથી. જમવા બેઠા હોય, દાળ આવે, દાળમાં મીઠું ન હોય તો ડબ્બાની સામે જોઈએ ને આપણે, મીઠું નથી કે દાળમાં, તો દાળને ચાખી ચાખતા એમાં જેટલું છે એનું જ્ઞાન થયું અને એમાં જેટલું નથી એનું જ્ઞાન થયું. એટલે એક સ્વભાવની અસ્થિમાં અસ્થિનું પણ જ્ઞાન અને એમાં જે નથી એવી નાસ્તિનું જ્ઞાન, પણ પરસન્મુખ થઈને નહીં. આ રીત ગુરુદેવ આપણને કે તું સમાધાન કરવું હોય ને તો તારા જ્ઞાન આનંદ સ્વરૂપની સામે જોજે, જેની સામે જોઈને સમાધાન કરીશ ને એમાં રાગદ્વેષ થશે. એટલે આ વિતરાગ ભાવે સમાધાન સ્વભાવનું કેમ કરવું એની કળા એની રીત પણ આપણને ગુરુદેવ બતાવે છે. એ જ વાત ગુરુદેવ આમાં આગળ ઘણી સ્પષ્ટ કરી છે. એ ગુરુદેવે અનંત કરુણા કરીને સમતા ભાવ કેવી રીતે જીવનની અંદરમાં હોવો જોઈએ એની વાત પણ કરી, અને એ સમતા માત્ર સ્વભાવના આશ્રયે જ હોઈ શકે એવી અદ્ભુત વાત કરી. જગતમાં કોઈ મારું શત્રુ મિત્ર નથી, દરેક પર પદાર્થ સ્વતંત્ર છે એની વાત કરી, અને આવું અજ્ઞાન છોડીને પોતાના વિતરાગ સ્વભાવની સામે જો એવી જે ગુરુદેવે આપણને મંગલમય દિવ્ય દેશના દ્વારા જે મંગલ આશીર્વચનો આપ્યા છે એ આપણા સર્વના જ્ઞાન શ્રદ્ધાનમાં જેમ છે તેમ રહે એ જ મંગલમય ભાવના.